તારીખ 6/8/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
પ્રકાશ કરનારો સ્વાનુભવના વિષયને સ્પષ્ટ કરનારો પ્રકાશ કરનારો એટલે આત્માના અનુભવના વિષયને સ્પષ્ટ કરનારો કદમાં ભલે નાનો ગ્રંથ છે, 12 સાર જે અનુભવ છે, જે અનુભવ મહાન છે, મહાન એટલા માટે છે જેનાથી સંસાર તરી જવાય છે, એટલો વિષય એક જ વિષય મનુષ્ય લોકમાં तेरे सिवाय तो जिनेन्द्र क्या होता है, मनुष्य जिनेन्द्र हो ऐसे देव नार के तुम्हारी कोई स्थिति भवित न थी। आ मनुष्य लोक मां सदाय जिनेन्द्र होय छे, क्यारे जिनेन्द्र न होय एवं न बने। क्षेत्र कोई क्षेत्र मां न होय ए संभवित छे, जेम के अत्यारे भरत क्षेत्र मां नथी, पण आखा मनुष्य मां जिनेन्द्र न होय एवं कदी बने, सदाय होय छे। त्रणेय काले गुरुदेव श्री स्वयं कहता ત્રણેય કાળે ત્રિકાળ વેતા એવા સર્વજ્ઞનો સદભાવ હોય જ છે, ત્યારે ત્રણેય કાળમાં સર્વને જાણનાર એવા સર્વજ્ઞનો અભાવ હોય એવો એક કાળ એક સમય પણ નથી ત્રણ કાળમાં। અત્યારે મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન છે, વિશ્વમાં પ્રસિદ્ધપણે છે, જૈન દર્શનમાં જિનાગમમાં તો એ વાત પ્રસિદ્ધ છે। અજયનો કદાચ ન માને, પણ જૈનને તો નહીં માનવાનો પ્રશ્ન રહેતો નથી બરાબર। નકશો છે આખો, નકશા ઉપરથી વધારે સ્પષ્ટ દોરાયો છે, એક મોટો નકશો દોરાયો છે જંબુદ્વીપનો, એના ઉપરથી ભારત બધા ક્ષેત્રો ખ્યાલ આવે છે। આમ તો છે આમાં તત્વાર સૂત્રમાં છે, ત્રિલોકસાર વગેરે અનેક ગ્રંથોમાં છે, પણ આપણે આમાંથી દોરાયો છે એનલાર્જ કરીને હમણાં। સદાય છે, અચળ છે, ચલાયમાં ન થાય એવું સ્થાન છે, અને જ્ઞ તરીકે સ્વજ્ઞ તરીકે જ્ઞાનમાં તે લક્ષ થાય છે, જ્ઞાનમાં સ્વજ્ઞને જાણે છે, અનંત ગુણમય પરમપદ પોતાનો અનંત ગુણવાન પરમપદને જ્ઞાનમાં જાણવામાં આવે છે। શબ્દ આખો પાછો છે, એકમાં સ્વ આવે છે ને એકમાં પર આવે છે, અને જીમ સ્થાન છે એ નિજ સ્થાન છે, નિજ સ્થાન છે એ જીમ સ્થાન છે, જીમ સ્વરૂપે આત્મા, આત્મા પોતે જીમ સ્વરૂપ છે, ચૈતન્ય મહાસત્તાધારી પદાર્થ છે, મહાન ચૈતન્ય તત્વ છે આત્મા। એટલે આત્મા એક સામાન્ય શબ્દ છે એમ નથી, પણ એનું વાચ્ય છે, જેમાં અનંત ગુણોનો ખજાનો છે, અને જે પરમપદ રૂપે છે, બીજા બધા અપરમપદમાં જાય છે, પરમપદમાં એક સ્વરૂપ સિવાય બીજું કોઈ આવતું નથી। ભગવાન ખાય ત્યારે પ્રગટપણે, અને ત્રણેય કાળ જ્યારે ભાન કરે ત્યારે એને એમ લાગે કે ત્રણેય કાળે હું આવો જ છું, પણ ભાન કરે ત્યારે પણ નિજ ભાને તે આત્મા છે તો જીન સ્વરૂપી, પણ એનું ભાન કરે તો ન ભાન થાય તો એ પોતાને દીન અને પામર તરીકે વેધી રહ્યો છે અને અનુભવી રહ્યો છે। મંગળાચરણમાં જીવર ભગવાનને અનંત ગુણ એમના અનંત ગુણને લક્ષમાં લઈને જ્ઞાન તરીકે જ્ઞાનના જ્ઞેયમાં લઈને એ મહાપદને નમસ્કાર કર્યા છે, મહિમા કરી છે। પરમ દેવાધી દેવ પરમાત્મા પરમેશ્વર પરમ પૂજ્ય અમલ અનુપમ આનંદમય, પછી કેટલાક પ્રશ્ન, અખંડિત ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામના ગ્રંથનું કરું છું। ગ્રંથકર્તા ગ્રંથ કરવાની ભાવના निर्वाण नाम निर्वाण नाथ भगवान निर्वाण नाथ पोते निर्वाण नो नाथ નિર્વાણ થાય તેદી ની વાત તેદી અને તો અત્યારે નિર્વાણ નો નાથ આત્મા નિર્વાણ નો ધણી તો પોતે છે અને નિર્વાણ સ્વરૂપ જ છે એને બંધન અંદર માં ત્રણ કાળ ને વિશે નહીં હોવાથી પોતે નિર્વાણ ના નાથ સ્વરૂપે છે પરમ દેવાધિદેવ દેવના પણ અધિદેવ એમ આ બધા જગતના જેટલા દેવ દેવના કહેવાય છે એ તમામ દેવોથી પણ પૂજનીક છે અને વંદનીક છે એક ઇન્દ્ર પૂજે છે ને દેવો બધા દેવો જેને નમે છે જેની સેવા ચાકરી કરે છે એવા જે ઇન્દ્ર છે એને નમે છે સત ઇન્દ્ર વંદિત સમવસરણમાં તીર્થંકર ભગવાન સત ઇન્દ્ર વંદિત સો એ ઇન્દ્રોથી વંદિત છે એટલે આખા જગત થી મંદિર છે જગત માં સો ઇન્દ્રો છે એ પુણ્ય પદવી એ સર્વશ્રેષ્ઠ છે ચારે ગતિના પુણ્યવંત જીવો છે એને ઇન્દ્ર કયા છે પરમ દેવાધિદેવ છે પરમાત્મા છે આત્માનું એ મૂળ પરમ સ્વરૂપ છે ઉત્કૃષ્ટ સ્વરૂપ છે પરમેશ્વર છે પરમ ઐશ્વર્ય જેમાં અનંત ગુણનું ઐશ્વર્ય જેમાં છે ચરમસીમાથી પરિપૂર્ણ એવું પરમેશ્વર પરમ પૂજ્ય સર્વોત્કૃષ્ટ પૂજ્ય એથી બીજો કોઈ પૂજ્ય નથી અમળ એટલે મળ રહી અ એટલે નહીં જેમાં મળ નથી એટલે રાગાદિની મલિનતા જેમાં નથી અનુપમ જેની ઉપમા આપી શકીએ ને એવું છે અને જે આનંદમય છે જેમાં પરિપૂર્ણ આનંદ ભરેલો છે અનંત આનંદ જેમાં રહેલો છે એવું આનંદમય અખંડિત જેમાં કાંઈ ખંડિત થતું નથી ક્ષતિવાળું થતું નથી ઓછું થતું નથી વિભાગ પડતો નથી ખંડ પડતો નથી એટલે વિભાગ પડતો નથી એવા ભગવાન નિર્વાણનાથ ને નમસ્કાર કરી કયા ભગવાન છે નિર્વાણનાથ તો તીર્થંકરમાં કોઈ નિર્વાણનાથ નામ છે નિર્વાણ સ્વરૂપ છે મોક્ષ સ્વરૂપ કહો કે નિર્વાણ સ્વરૂપ કહો એવા નિજ સ્વરૂપને નમસ્કાર કરીને શ્રી અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ કરું છું શ્રી અનુભવ પ્રકાશ નામનો જે ગ્રંથ છે એને હું પ્રારંભ કરું છું જેના પ્રસાદથી જેની કૃપાથી જેની મહેરબાનીથી જે પર્યાયમાં પધારવાથી મહેરબાની કરે ત્યારે પધારે પરમાત્મા પર્યાયમાં પધારે છે જેના પ્રસાદથી નિજ વૈભવથી વાત કરવી છે પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય આ નિર્વાણનાથ પરમાત્મા છે પરમ દેવાધિદેવ અનંત આનંદમય છે એમની મહેરબાનીથી એમની કૃપાથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણવાનું થાય છે ભૂતા ભૂયથમ સીધો ભૂતાર્થને આશ્રિત અથવા ભૂતાર્થથી જાણેલું નવ તત્વ સમય દર્શન છે આ ભૂતાર્થ તત્વ છે નિર્વાણનાથ સ્વરૂપ પોતે ભૂતાર્થ તત્વ છે કે જેની પ્રસાદથી જેનો આશ્રય લેતા પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી શકાય છે એક શુદ્ધાત્માની મુખ્યતાથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી શકાય છે યોગ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનું શુદ્ધાત્મ તત્વનું મુખ્યપણું ન રહ્યું તો પદાર્થનું સ્વરૂપ પણ અન્યથા જ્ઞાનમાં આવશે વિકૃત રૂપે જ્ઞાનમાં આવશે, ખોટી રીતે જ્ઞાનમાં આવશે, અસમ્યક પ્રકારે જ્ઞાનમાં આવશે. તેથી સમ્યક પ્રકારે પદાર્થનું સ્વરૂપ જાણવા સ્વરૂપની મુખ્યતા થવી એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ગુરુદેવની કથન પદ્ધતિમાં આ એક વિશેષતા નોંધવા જેવી, ધ્યાનમાં લેવા જેવી હતી. બંધ અધિકાર ચાલતો હોય, આશ્રમનો અધિકાર ચાલતો હોય, પુણ્યપાપનો અધિકાર ચાલતો હોય, ત્યારે અજીવ તત્વનો અધિકાર ચાલતો હોય, જો કે સમયસારમાં તો અજીવ તત્વની વાત જ એવી રીતે છે કે એક સમયમાં આ આત્મા, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં આ આત્મા પરિપૂર્ણ નિર્મળાનંદ, જ્ઞાનાનંદ, નિત્યાનંદ સ્વરૂપ છે. એમ મુખ્યતાથી સ્વરૂપને સ્થાપીને એની અપેક્ષાથી અન્ય તત્વ શું છે, એનાથી ભિન્ન જે અજીવ તત્વ છે, એનાથી વિરુદ્ધ જે આશ્રમ તત્વ છે, એનાથી વિરુદ્ધ જે તત્વ છે, બંધ તત્વ છે, એમ જ પ્રતિપાદન કરતા જે અહીંયા અનુભવ પ્રકાશકારે જે મંગળાચરણમાં વાત કરી છે એ ગુરુદેવની મુખ્ય શૈલી કે શુદ્ધાત્મ સ્વરૂપને સ્થાપીને જે ચાલતો વિષય છે એનું સ્થાન નક્કી કરતા. શુદ્ધાત્માનું સ્થાન સ્થાપીને પછી જે કાંઈ ચાલતો અધિકાર છે એનું સ્થાન શું છે, કમ્પેરેટિવ સ્થાન કરતા. વિરુદ્ધ તત્વ હોય કે અવિરુદ્ધ તત્વ હોય, સમર નિદ્રા તત્વ હોય, તો આવું જે મહાન આત્મતત્વ છે એને અનુસરીને જે પરિણામ થાય, એને અનુભવ કરીએ, એને સમર કરીએ, એને નિદ્રા કરીએ, એને મોક્ષ તત્વ કરીએ, એમ કરીને સ્થાપે. પણ પહેલા સ્થાપે આત્માને, એ વિષય તો આજે પણ ચાલ્યો ગયો નથી, ટેપની અંદર ઊભો છે. ધ્યાનમાં નો આયોજન કરીએ, ધ્યાન ખેંચવા જેવી પદ્ધતિ હતી. તમામ પ્રવચનમાં પ્રવચનનો પ્રારંભ લગભગ અહીંથી થાય અને આદિ મધ્યાંતમાં, પ્રવચનના આદિ મધ્યાંતમાં આ વિશે એવા જ્ઞાન મિત્ર યથાર્થ પ્રકારે તો ઘણા જીવો જાણે છે, આત્મા આમ છે, ફલાણું આમ છે, અજીવ આમ છે, આમ છે, આમ છે. એની મતમાં તત્વો તો દરેકે પોતાના તત્વો તો નક્કી કર્યા છે કે નહીં, પછી તત્વોની સ્થાપના કરીને એના ઉપરનો લોજિક તો દરેક આપે છે પોતાની બુદ્ધિ પ્રમાણે. પણ પદાર્થનું યથાર્થ પ્રકારે, સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારે એટલે જ સ્વ આત્મ અભિમુખ રહીને, સ્વાત્માને મુખ્ય રાખીને જ્ઞાનમાં, ને લખત હૈ જ્ઞાન એ જ્ઞાનમાં મુખ્ય કરીને પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય. જેની મુખ્યતાથી, જેના પ્રસાદથી, જે પરમાત્મ તત્વનું પર્યાયમાં પધારવાથી, પર્યાયમાં ત્યારે મહેરબાની ને આપ અમારા ઘરે પધારવાની કૃપા કરો, કૃપા કરો, અમારા આંગણે, અમારા ઘરે, અમારા અમારું ઘર પાવન કરો. એમ કે તો જ્યાં પર્યાયમાં પરમાત્મ તત્વનું અવતરણ થાય છે ત્યાં એ પર્યાય પાવન થાય છે, પવિત્ર થાય છે. એ સિવાય પવિત્રતા પર્યાયમાં આવતી જ નથી. જેના પ્રસાદથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય, પછી પર્યાયમાં પરમાત્મા હોય એના આનંદની અવધિ હોય શકે નહીં, એમાં આનંદમાં કોઈ મણા હોય શકે, કેમ કે પોતે જ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. પરમાત્મા પોતે જ પરિપૂર્ણ પરમાનંદ સ્વરૂપ છે. એ પરમાનંદ સ્વરૂપ રૂપનો અભેદ ભાવે સ્વાનુભવ છે એને નિજાનંદ કહેવામાં આવે છે. નિજ આનંદ ઉત્પન્ન થાય તે નિજાનંદ છે એવા નિજ તત્વને સ્વતત્વને પરમ તત્વને નમીને વિકલ્પથી અને ભાષાથી પરિણમન છે તે દ્રવ્ય નમસ્કાર છે. વિકલ્પનું પરિણમન, રાગનું પરિણમન, ભાષાનું પરિણમન તેને દ્રવ્ય નમસ્કાર કહે છે. અને અંદરમાં પરિણમન નમે પરમ તત્વ પ્રત્યે પર્યાય નમી જાય, પર્યાય ઢળી જાય, ઝૂકી જાય એને ભાવ નમસ્કાર કહેવામાં આવ્યા છે. આચાર્યો એ ભાષા વાપરી છે પરમાગમનમાં, અમારા ભાવ નમસ્કાર છે એમ કરીને ભાવ નમસ્કાર આવે છે. પ્રવચન સારમાં આવે છે ભાવ નમસ્કાર. પ્રથમ આ લોક છ દ્રવ્યનો બન્યો છે, જાતિએ છ દ્રવ્ય છે, એમાં જીવ અજીવ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, કાળાણુઓ અને આકાશ, જાતિ છ છે. સંખ્યામાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશની એક એકની સંખ્યા છે. ત્રણેય એક એક દ્રવ્ય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું ક્ષેત્ર લોક પ્રમાણ છે. આકાશ સર્વત્ર છે, ક્ષેત્રથી અમર્યાદિત દશે દિશામાં. કાળાણુઓ છે લોકાકાશના, લોકના એક એક પ્રદેશે, જેમ હારમાં હીરા જીડા હોય એમ રત્નરાશિની જેમ એક એક પ્રદેશે એક એક કાળાણુ રહેલા છે, જે સદાય સ્થાનાંતર થતા નથી, એક જ સ્થાનમાં સદાય રહે છે. એક કાળાણુ ત્યાં છે, ત્યાં અનાદિ અનંત ત્યાં જ છે, ત્યાંથી ખસીને બીજા પ્રદેશે જતો નથી. ચાર દ્રવ્યની એ સ્થિતિ છે. જીવો અને અજીવો અનંતા છે. જીવો અને જળ પુદ્ગળો પરમાણુઓ, જીવો અને જળ પરમાણુઓ અનંતા છે. એમાં પણ અનંત જીવો કરતાં જે પરમાણુઓની સંખ્યા છે તે અનંતા અનંત છે. એક જીવની સામે અનંત પરમાણુ છે. સંખ્યા કોની વધારે તમે નક્કી કરો. ગુણની સૌથી વધારે દ્રવ્યોમાં પરમાણુની સંખ્યા સૌથી વધારે છે અને ગુણોમાં આત્માના ગુણોની સંખ્યા વધારે છે. એટલે આત્મા ગુણથી પ્રધાન છે, આત્મા સંખ્યાથી પ્રધાન નથી. જગતમાં પણ સંખ્યા અજ્ઞાનીઓની મિથ્યા દ્રષ્ટિઓની વધારે છે, છતાં જગતમાં ગુણવાનની પ્રધાનતા છે, સંખ્યાની પ્રધાનતા નથી. જગતમાં પરમાણુઓની સંખ્યા વધારે છે, છતાં એની પ્રધાનતા નથી, આત્માની પ્રધાનતા છે. જીવોમાં પણ એવા જીવોની, જે જગતના સંસારી જીવોની, પરિભ્રમણ કરતા જીવોની સંખ્યા વિશેષ છે, છતાં એની પ્રધાનતા નથી. સત્પુરુષની, જ્ઞાનીની, બુદ્ધિની, જ્ઞાનેન્દ્રની, પરમાત્માની, સિદ્ધ ભગવાનની, એની પ્રધાનતા વિશેષ છે. કેમ કે ગુણની પ્રધાનતા છે. ગુણ જ્યાંથી પ્રગટે છે ત્યાંથી પ્રધાનતા છે, સંખ્યાથી પ્રધાનતા નથી. સિદ્ધો કેટલા છે પ્રમાણ આપતા, એક બટેટાની આ જમીન કંદ છે, કંદમૂળ, કંદમૂળની કોઈ પણ કંદમૂળની, બટેટાનો પદાર્થો દેવાય, કોઈ પણ કંદમૂળની રાય જેટલી એક કટકીમાં અસંખ્ય તો શરીર છે, અને એક એક શરીરમાં અનંત જીવ છે. નિગોજના એક શરીરમાં અનંત છે, કોમન બોડી છે, કોઈ એટલે જુદું જુદું શરીર નથી મળતું. એક શરીરમાં અનંત નિગુણના જીવ કેટલા અનંત કે સિદ્ધાલયમાં અનંત સિદ્ધ બિરાજે છે તેનાથી અનંત એટલી કણીમાં, એક એટલી કણીમાં નહીં, એટલી કણીમાં અસંખ્ય શરીરમાં એના એક શરીરમાં એટલી સંખ્યા મોટી છે જગતના જીવોની, એવડી મોટી સંખ્યા છે. આ જર્મન લોકો પહેલા વહેલા આવ્યા, હિટલર ની લડાઈ પછી હજી બધા સ્વતંત્ર હતા. કંટ્રોલ માં જાય ક્યાંથી? ભગવાન નું નો માન્યું ત્યારે તો ગયા, સ્વતંત્ર પણ એ નો માન્યું ને, નો ગણકારે ભગવાન ને તો સ્વતંત્ર તો છે ને. જર્મન લોકો પહેલા વહેલા આવ્યા હિટલર ની લડાઈ પછી હિન્દુસ્તાનમાં, ત્યારે જે આ ધવળ શાસ્ત્રો જોયા આપણા, ત્યારે જર્મન વૈજ્ઞાનિકોને બહુ મોટું આશ્ચર્ય થયું કે ગણિતનો વિષય ભારતમાં આ શાસ્ત્રોમાં છે એવું ક્યાંય એમ જોયું નથી. કેમ કે આખો જે વિજ્ઞાનનો વિષય છે એ ગણિત ઉપર આધારિત છે. ગણના તો કોઈ પણ વસ્તુની ગણના કર્યા વિના તો કંઈ ચાલે નહીં વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં. અને એ પણ જ્યારે એમને એમ ખબર પડી કે આ ગ્રંથના રચનારાઓ જંગલમાં રહીને એની રચના કરી છે, કે જે જંગલમાં કોઈ જાતની એમની વ્યવસ્થા સગવડતાની વ્યવસ્થા નહોતી, ત્યારે તો આ લોકો લેબોરેટરી ને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખે, ત્યાં વિજ્ઞાનિકોનું મગજ ભેજું બરાબર કામ કરે એટલે એર કન્ડિશન ગોઠવે એને ગરમી ન થાય, ત્યારે એનું મગજ સરખું કામ કરે, એની ખાણી પીણીની આવવા જવાની રહેવા કરવાની તમામ વ્યવસ્થા સારામાં સારી કરી આપે. આ જંગલમાં રહીને જેને નિર્વસ્ત્ર દશામાં આહાર પાણીની જેની કોઈ વ્યવસ્થા નહીં, આગોતરી વ્યવસ્થા નહીં, રહેવાની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ એની સેવામાં નહીં, કાંઈ નહીં, જંગલમાં રહીને આ શાસ્ત્રો રચ્યા છે, ત્યારે તો એ લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા છે. વગર કેલ્ક્યુલેટર કે આ તો કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ જેને કહેવામાં આવે એવા કોઈ માનવોની આ રચના છે, માપ કાઢવું મુશ્કેલ પડે એ રચના જોઈ છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ લોકોએ માપ કાઢ્યું ગણિત વગેરે જોઈને, અધ્યાત્મનું તો લોકોત્તર વિજ્ઞાન છે તો એથી પણ આશ્ચર્યજનક, એથી પણ મહાઆશ્ચર્યકારી વિષય છે અધ્યાત્મનો વિષય. જર્મન ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા છે, ત્યારે પાણીને નીર કહીએ છીએ, ત્યાં એવો શબ્દ છે પાણી માટે. જર્મની જે લોકો જે આવ્યા છે એ લોકો વાત કરે છે સંસ્કૃત ભાષાના ઘણા શબ્દો જર્મન ભાષામાં આવે, અને સંસ્કૃતમાં સંસ્કૃત ભાષામાં પીએચડી થવું હોય તો આજે એની ડિગ્રી લેવા જર્મની જવું પડે છે. વિદ્યા ભારતની છે અને જવું પડે છે જર્મની. આના મનુષ્યો એટલા દરિદ્ર રહ્યા દ્રવ્યને ભાવે એવી રીતે કે જે ભાષાની પણ રક્ષા કરી શક્યા નહીં, એટલે આજે પણ ત્યાં હજારો જૈન ગ્રંથો છે. નાનો પણ એવો દેશ છે જેની પ્રજા સંશોધક રિસર્ચ માઇન્ડેડ પીપલ કહેવાય, સંશોધક વર્તી વાળે આખા જગતમાં બધી પ્રજામાં છે, અને મોટા ભાગની શોધખોળ ત્યાંથી છે. હજી પણ ત્યાં શોધખોળ ચાલે છે, જેમ કોઈ એવું શહેર હોય કે જ્યાં કેળવણી વિષયક સંસ્થાઓ વધારે હોય એમ ત્યાં અભ્યાસની સંસ્થાઓ ઘણી છે. અનેક શહેરોની અંદર મોટી મોટી યુનિવર્સિટીઓ, પ્રયોગશાળાઓ અને લાઇબ્રેરીઓ છે. એક જ શહેરમાં છે એવું નથી, અનેક શહેરો. એટલે આજે એને સાહિત્ય જોવું હોય તો પણ અનેક શહેરમાં માણસને જોવું પડે, અને એ અનેક શહેરોમાં અને મોટી મોટી લાઇબ્રેરીમાં આજે પણ હજારો જૈન ગ્રંથો આજે દિલ્હીમાં આવે છે. હા, આવ્યું 1200 ઉપરાંત ગ્રંથો છે. શ્વેતાંબર દિગંબર બે દિગંબર શ્વેતાંબર એ લોકો જૈન તરીકે 1225 કે 1215 જેટલા ડેટા પણ આપે છે, શક્ય છે મળે અંદરથી મળી તો એ કેટલોગ, એ લોકો કેટલોગ કરે છે, કેટલોગ કરે છે. એ બે કિલોની વજનના આપણે મગાવ્યો